તારીખ 8/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 365 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 294
હું જ્ઞાયક છું એમ નક્કી કરીને નાયકમાં પ્રયોગ કરવા જઈએ છીએ તો લુખું થઈ જાય છે, રસબસ્તું લાગતું નથી. તો કેવા પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ તે સમજાવવા કૃપા કરશો? શું કહે છે? વિચારથી હું આત્મા જ્ઞાયક છું એમ નક્કી કરે છે મોક્ષો, એમ વિકલ્પ પણ કર્યા કરે છે, પણ એ વિકલ્પમાં કોઈ રસ આવતો નથી. એમ કે લુખું થઈ જાય છે એટલે રસ આવતો નથી. તો કેવા પ્રકારે પુરુષાર્થ કરવો જોઈએ? હું જ્ઞાયક છું એમ પ્રયોગ કરવા જોઈએ છે કે અનુભવ કરવા જોઈએ છે? પોતાનું લુખું થઈ જાય છે, રસ નથી આવતો, કેવા પ્રકારે અમારે આગળ વધવું? આવો પ્રશ્ન છે. સમાધાન, જ્ઞાયક એટલે તેમાં માત્ર જાણવું છે તેવો લુખો જ્ઞાયક નથી. જ્ઞાયક તો કોઈ અનુપમ જ્ઞાયક છે, કોઈ જુદો જ જ્ઞાયક છે. જ્ઞાયક અનંત અનંત ગુણોથી ભરેલો છે, તેનો જ્ઞાન સ્વભાવ અગાધ છે. એવો જાણવાનો જેનો અચિંત્ય સ્વભાવ છે તે પર તે સ્વયં જ્ઞાયક છે. એટલા વાક્યો લીધા છે, એટલા શબ્દો લીધા છે. સારાંશ એ છે કે એને મહિમા જે છે એ મહિમા સહિત પરિણમન હોવું જોઈએ. મહિમા હોય તો એમાં રસ હોય. એ શું છે? અનુપમ જ્ઞાયક છે. જ્ઞાયક છે તે કોઈ અનુપમ જ્ઞાયક છે એમ લીધું. એની સાથે ઉપમા ન આપી શકાય એવું આત્મા પોતે છે. જ્ઞાયક એટલે આત્મા પોતે એવો છે. તો એવું જ્ઞાનમાં આવવો જોઈએ ને. શબ્દો તો શબ્દો છે, કદાચ શબ્દોનો અર્થ સમજવામાં આવે, પણ પદાર્થ જો જ્ઞાનમાં ન આવે તો રસ ના આવે. શબ્દના અર્થ દ્વારા પદાર્થ જ્ઞાનમાં આવવો જોઈએ. શબ્દ તો વાચક છે, એનું વાચ્ય જ્ઞાનમાં આવવું જોઈએ. તો જ્ઞાનમાં જ્ઞાન સાથે સાથે જ્ઞાન રસ ઉપજે, નહીં તો રસ ન ઉપજે. જુદો જ જ્ઞાયક છે. જુદો જ એટલે શું? કે એને કહેવું કેવી રીતે? વસ્તુ જે જ્ઞાનમાં છે ઉપમા આપી શકતા નથી. કોઈ અદ્ભુત વસ્તુ છે, અદ્ભુત સ્વરૂપ છે, અને ખાલી નથી પણ અનંત અનંત ગુણોથી ભરેલો છે, એ પણ મહિમાસૂચક વાત છે. ગુણ છે એટલે સામર્થ્ય છે. પોતાનું સામર્થ્ય ગ્રહણ થાય અથવા પોતાના સામર્થ્યનું અવલંબન લેવાય તો પરિણમનની અંદર રસ આવે, મહિમા આવે, અને પરિણમન લુખું ન રહે. નહીતર તો કોરા વિકલ્પ છે, પરિણામ લુખા રહેશે. પરિણામ લુખા રહેશે, પરિણામ આગળ ચાલશે નહીં. પછી ઉદય તો ચાલુ છે, એટલે બીજા ઉદયને અનુસરી જશે. જ્ઞાન સ્વભાવ અનંત અગાધ છે, એ બધા મહિમા સૂચક વાત છે. અનંત છે, અગાધ છે, એવો જે જ્ઞાન સ્વભાવ છે, અપરિમિત છે, એવું જ્ઞાનની અંદર પોતાનું સામર્થ્ય ભાસવું જોઈએ. હું આવો છું એમ મહિમા આવે, એ રૂચે મહિમા આવે, રસ આવે, તો પુરસાર જાગે. આમ તો શું છે, ભાવભાષમાં અનુભવ અંશ છે, પ્રત્યક્ષ છે, વેદન અંશ છે, પ્રત્યક્ષ છે. કેમ કે જ્ઞાન જ્ઞાનને વેદે છે, અને એ પ્રત્યક્ષ અંશના આધારે, પ્રત્યક્ષ વેદન અંશના આધારે જે અનંત પ્રત્યક્ષ નાયક સ્વભાવ છે, એ જ્ઞાન ગોચર થાય છે. ભલે વિકલ્પની ભૂમિકામાં, વિચારની ભૂમિકામાં ભાવ ભાષણ છે, તો પણ અનાદિનો રાગ તે હું, એવા રાગના અવલંબનથી ખસીને અથવા રાગના અવલંબનનો અભાવ કરીને જ્ઞાન અંશ જે છે, વેદન અંશ છે, એના આધારે, એના અવલંબને શ્રેષ્ઠ નાયક સુધી પહોંચો. જ્ઞાનમાં રાગ હોવા છતાં પણ રાગને આડ દૂર કરીને જ્ઞાનના આધારે સીધું જ્ઞાન, જ્ઞાન સ્વભાવ સુધી પહોંચ્યું, અને જ્ઞાન સ્વભાવનો ભાવ ભાષો કે આટલું અનંત મારું સામર્થ્ય છે અને હું અનંત પ્રત્યક્ષ છું, મારાથી હું જરાય દૂર નથી, જે દૂરપણું લાગતું હતું એ આવરણને કારણે ભ્રાંતિથી લાગતું હતું, એમ પોતાનું ભાવ ભાષે, પ્રત્યક્ષ અંશે, અનુભવાંશે, પ્રતીતિ પરમાર્થની અનુભવાંશે, પ્રતીતિ સ્વરૂપનો મહિમા ભાવ ભાષણથી યથાર્થ પ્રકારે અને પર્યાપ્ત પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાનમાં ભાસ્યું નથી અથવા પોતાનું અનંત સામર્થ્ય છે એની હૈયાતી પોતાને ભાસી નથી, લાગતી નથી, ભાસી નથી એટલે લાગતી નથી, ફિલિંગ સ્ટેટ છે, ફીલ થતી નથી, ત્યાં સુધી નાયક ગમે એટલું કરે એ પરિણમન, એ ભાવો બધા લુખા રહેશે. અને મારો પુરુષાર્થ કેમ ઉપડતો નથી એ સમસ્યા ઊભી થશે, કે મારો પુરુષાર્થ કેમ ચાલતો નથી, હું તો નાયકના જ વિચાર કરું છું, નાયકના જ ભાવો કરું છું, મારો પુરુષાર્થ કેમ ચાલતો નથી, આ સમસ્યા ઊભી થશે. ભાવ ભાષણથી પુરુષાર્થ ઉછળીને ઉત્પન્ન થશે, એટલે એ સમસ્યા, પુરુષાર્થની સમસ્યા ભાવ ભાષણ વાળાને નહીં રહે. એટલે ભાવ ભાષણ પદાર્થ નિર્ણય જેને કૃપાલુદેવે 254માં કીધો, એ વેદનાથી શરૂ કરીને પદાર્થ નિર્ણય સુધી જીવ આગળ વધે ત્યારે સમ્યક દર્શનનું, સ્વાનુભવનું અનન્ય કારણ, અંગભૂત કારણ પરિણમનમાં ઉત્પન્ન થાય છે, એને જ્ઞાનીઓએ બીજ જ્ઞાન પણ કહ્યું છે. જ્ઞાનનું બીજ અહીંયા રોપાય છે, કેમ કે સંસ્કાર પડે છે ને, એટલે જ્ઞાનનું બીજ અહીંયા રોપાઈ જાય છે, એટલે એને બીજ જ્ઞાન પણ કહ્યું છે. એ બીજમાંથી અંકુર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના અંકુરો ઉત્પન્ન થયા વિના નહીં રહે, એટલે એને બીજ જ્ઞાન કહ્યું છે. વેદના એટલે ઉપડતી નથી કે જીવ વેદના એક આત્માની ચિંતનામાંથી ઉત્પન્ન થયેલી પર્યાય છે, કે જેને પરિભ્રમણની ચિંતા ઉત્પન્ન થઈ છે. એ એટલા માટે ઉત્પન્ન થતી નથી કે જીવ અનાત્માની ચિંતામાં રોકાયેલો છે. આત્માની ચિંતામાં રોકાવવું જોઈએ, એના બદલે અનાત્માની ચિંતામાં રોકાયેલો છે. અનાત્મા એટલે પોતાને છોડીને બીજો પદાર્થ, કાં તો કુટુંબની ચિંતા કરે છે, કાં તો બીજા સંયોગની અનુકૂળતાઓની પ્રતિકૂળતાઓની ચિંતા કરે છે, અને એ ચિંતામાં આખે આખો રોકાઈ ગયો છે, હલવાઈ ગયો છે, ત્યાંથી બહાર નીકળતો નથી, એટલે ઓલી વેદના આવતી નથી. આ કારણ છે. કોઈને એમ લાગે કે અમે કોઈ તીવ્ર ચિંતા તો કરતા નથી, તેમ અમારે કોઈ એવી ઉપાધિ પણ નથી, પ્રતિકૂળતાઓ નથી, ચિંતા કરવી પડે એને જ ચિંતા કહેવી, પ્રતિકૂળતાની ચિંતા થાય ત્યારે જ ચિંતા કહેવી એમ નથી. પોતાના મમત્વને લઈને એ બાજુનું એકત્વ ઘણું ગાઢ છે, એને લઈને એ જ પરિણમન ચાલે છે, પરિણતિ થઈ ગઈ છે. એ પરિણતિમાં કાંઈ રસ ઓછો નથી, ઘણો રસ લીધા પછી પરિણતિ થયેલી છે. પરિણતિ એમને એમ થતી નથી, બહુ રસ ઉત્પન્ન થાય પછી જ એની પરિણતિ થાય છે. અને એ રસ પૂર્વે આ જીવે ઘણો લીધો છે, એનો માપ કેટલું છે એને પોતાને ખબર નથી રહી, એ વખતે પણ ખબર નથી રહી ને અત્યારે પણ ખબર નથી. પણ વર્તમાનમાં વેદનામાં આવવું જોઈએ એમ ખબર પડ્યા પછી પણ અવાતું નથી, એ સ્પષ્ટપણે એમ સાબિત કરે છે કે જીવે પૂર્વે ઘણો સંયોગનો રસ લીધો છે, એ વાત નક્કી છે, અને એની પરિણતિમાં પોતે આવી ગયો છે, ફસાયેલો છે, અને ત્યાંથી હજી નીકળે એવી પરિસ્થિતિમાં પોતે હજી આવતો નથી. નહીતર તો ખબર પડ્યા પહેલા વેદનામાં આવી જાય છે. આ તો ખબર પડી, સ્વાધ્યાયમાં સત્સંગમાં એ વાત સમજમાં આવી, તોય વેદનામાં આવતો નથી. વેદનામાં આવનારાને તો એવું સમજાવ્યા વગર વેદનામાં આવેલા જીવો હોય છે, આવી જાય છે. એવું જરૂરી નથી કે એને એવું સમજાવવું જ પડે. વિચાર કરે તો સ્પષ્ટ સમજાય એવું છે કે આથી મોટી સમસ્યા બીજી કઈ છે. આ જીવને 84 લાખ યુનિમાં જન્મ મરણ કરવા પડે, એક મરણથી પણ અને એક રોગની વેદનાથી પણ ત્રાસી જાય છે, પ્રતિકૂળતાથી પણ ત્રાસી જાય છે. અરે ઘરમાં કોઈક ટોર્ચરિંગ કરે તો ત્રાસી જાય, ટેન્શનથી ત્રાસી જાય છે માણસ. એ બધા ત્રાસના જે દુઃખ છે એ ભૂલી ગયો છે, જે વિસ્મરણ કરી ગયો છે. અને વાત હળવાશથી લઈ લઈએ છે. જેમ સ્વાધ્યાયના સત્સંગના અમુક શિસ્ત અંગેના નિયમો છે, જેમ કે અવાજ ન કરાય, ઊંઘાય નહીં, શું આડું અવળું જોવાય નહીં, પરલખમાં રહેવાય નહીં, શું એમ અગંભીર ઉપયોગે સ્વાધ્યાય કરાય નહીં, એવો પણ એક નિયમ છે. ગંભીર ઉપયોગ હોવો જોઈએ, એ પણ એક શિષ્ટાચાર નિયમ. મિત્ર હળવાશથી લઈ લે, રોજ સત્સંગમાં આપણે જઈએ છીએ, સત્સંગ તો જાણે મફત નથી, કેમ કે ચાર્જ તો લેવામાં આવતો નથી. અનંતકાળમાં નથી કર્યું એવું બહુ મોટું, એથી મોટું કોઈ કામ નથી. ભુજાએ કરીને સ્વયંભૂ રમણ સમુદ્ર તરવાનો છે, એથી મોટું કામ છે. એવો સંસાર સમુદ્ર તરવાનો છે, એવા કામ માટે આપણે એક કલાક ગંભીરતાથી ગાળવો જોઈએ. એવી રીતે સત્સંગ અને સ્વાધ્યાયનો નિયમ છે, ભલે એકાંતમાં વાંચે કે સામૂહિક વાંચે, એટલી ગંભીરતાનો હોય વિષયની તો એનું મૂલ્યાંકન નથી. વેદના આવવાની ક્યાંથી? નહીં આવે. આપણે એનો નિયમ છે, શિસ્તમાં પણ ન રહેવાય. અને તમે તો અમને ફળની આશા અમે રાખીએ છીએ કે અમારે કેમ આ ફળ આવતું નથી, કેમ વેદનામાં આવતું નથી, પણ ક્યાંથી હોય એવું છે. એટલે જ્યાં સુધી તાતક પક્ષી છે ને આમ તાપીને બેસે છે, હજી તો મોમુક્ષુ તો અજાણ્યો છે, એને તો ઘણી જિજ્ઞાસા હોવી જોઈએ. હું તો મારે મારું કામ કેવી રીતે કરવું એનાથી જ હું અજાણ્યો છું, તો એને તો કેટલી જિજ્ઞાસા હોવી જોઈએ. પણ જ્ઞાનીઓ જેણે ઘર જોયું છે, ઘર જવાનો રસ્તો જોયો છે, એ પણ સ્વાધ્યાય સત્સંગ શ્રવણમાં ગંભીર હોય છે. સુગાનીજીનો દાખલો આપ્યો હતો ને, કેવી રીતે સાંભળવા બેઠા હતા, ટકટકી લગાવીને બેઠા હોય, શું બોલશે, શ્રી ગુરુના શ્રી મુખેથી શું વચનો નીકળશે, જે વચનો એ મારું કલ્યાણ કરી નાખ્યું. પોતાને ખબર પડી ગઈ છે કે મારું કલ્યાણ થઈ ગયું છે. શું લખ્યું છે ને, જેને વાણીનો સ્પર્શ થતા જ વિશ્વની ઉત્તમો ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ, એને એની વાણીનો કેટલો મહિમા હોય છે. સાંભળી લીધું, સમજી લીધું એટલે બસ પતી ગયું એમ નથી, એટલો મહિમા હોય છે. નાની હોય તો એને એટલો મહિમા હોય છે. આ બેન આવે છે ને આમાં અપૂર્વ અપૂર્વ લાગ્યા કરે એને, શ્રી ગુરુના ભાવો આત્મામાંથી, આત્મભાવો અંદરથી નીકળે છે, એ પોતાને અપૂર્વ લાગે છે. જેને નીકળે છે એને અપૂર્વ લાગે છે, એને સાંભળે છે એને અપૂર્વ લાગે છે. એ અપૂર્વતા શું ચીજ છે એ માણવા જેવો વિષય છે. કહેવાય અપૂર્વ, પણ અપૂર્વ એટલે શું? અંદરથી નવી 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 ભાવો, ભાવનાઓ, લાગણીઓ અંદરથી સાંભળતા સાંભળતા એ નિમિત્ત આવ્યા જ કરે. એટલે ત્યાંથી નીકળી જ ન કે એવો શ્રવણનો એવો પ્રકાર છે, સત્શ્રવણનો પ્રકાર એવો છે, ગંભીર ઉપયોગે પરમ કલ્યાણનો વિષય છે. જગતનું સર્વોત્કૃષ્ટ મોટામાં મોટું કામ કરવા હું નીકળેલો છું અને એ ડ્યુટી ઉપર અત્યારે હું છું. અહીંયા ઠાગા થયા ચાલે છે, પરદેશમાં નથી ચાલતો. કામ એટલે કામ, ત્યાં કોઈ ઠાગા થયા કરે કામમાં એટલે આજે પતાકડું આપી દઈએ, કાલથી નહીં આવતા, ચેક સાથે કે આજ સુધીનો તમારો હિસાબ કાલથી આવતા નહીં તમે એમ કહીએ. માણસની ત્યાં અછત છે તોય છે, ત્યાં જલ્દી માણસ મળતા નથી કામ કરનારા, પણ તોય કોઈ ડ્યુટીની અંદર ગડબડ કરે, ડિસઓનેસ્ટી કરે, કામની અંદર ગડબડ કરે, રવાના કરી દઈએ. નવા સવા માણસને નહીં, દસ દસ પંદર પંદર વર્ષની નોકરી કરતો હોય એને રવાના કરી દઈએ, કાલથી નહીં આવતો તો. એટલી સિન્સિયરિટી છે ત્યારે એ લોકોએ પ્રગતિ કરી છે. આપણા કરતાં 100-200 વર્ષ એ લોકો આગળ છે એનું કારણ છે એટલી સિન્સિયર. અને આપણા લોકો ત્યાં જાય છે એ સમજીને જાય છે, એ ન સમજાને પાછા આવી જવું પડે છે. હા, એ તો કામ કામની રીતે થાય છે, બીજી રીતે નથી થતો. આપણે હળવાશથી સત્સંગને લઈ લઈએ, દોષ થાય એને હળવાશથી લઈ લઈએ, ન ચાલે. એ રીતે કામ નહીં થાય, કોઈ દી નહીં થાય. અહીંયા તો નાયક છું, નાયક છું, ચાલો હું રટણ કરું છું, એમ કરતાં કરતાં મારો આવી જશે ને થઈ જશે, એમ એમ નક્કી કરી લીધું છે. નક્કી કર્યું કહેવાય ક્યારે? ભાવ ભાષણ થાય ત્યારે નક્કી કર્યું કહેવાય. વિચારમાં મેં હા પાડી દીધી એટલે નક્કી થઈ ગયું એમ કઈ નથી. વિચારમાં એમ નક્કી કર્યું કે મેં હું નાયક છું, ને પરિણામમાં એમ નક્કી કર્યું હું માણસ છું. પરિણામમાં માણસ તરીકે પરિણમે, હું તો માણસ છું, હું તો ગૃહસ્થ છું, હું તો કાંઈથી ત્યાગી થયો નથી, હું તો કાંઈથી વિતરાગી થયો નથી. હજી તો મારે આમ હોય જ ને, આમ મારે હોય જ ને, તો પછી નાયક ક્યાંનો રહ્યો? એટલે એમ નથી. શું કહે છે? પરને જાણે છે એટલે જ નાયક નહીં, સ્વયં નાયક છે. શું કહેવું છે? પર જણાય છે અથવા પરને જાણે છે માટે જ નાયક છું એમ નહીં. કોઈ પરના આધારે મારું નાયક પણ નક્કી નથી થતો, સ્વભાવના આધારે. શું? સ્વયં નાયક છે છું એટલે સ્વભાવના આધારે હું નાયક છું. સ્વભાવના ગ્રહણ, સ્વભાવનું ગ્રહણ થવાની વાત છે. નાયક છું એટલે જાણે કાંઈ નહીં એમ છે, બહુ મોટી વાત છે. દરિદ્રીને અઢળક સંપત્તિ મળે તો કેટલી મોટી વાત એને લાગે કે મારી હંમેશની દીનતા ચાલી ગઈ, હવે પછીના આખા જિંદગીની મારી દીનતા ચાલી ગઈ, એમાં અનંતકાળની દીનતા વહી જાય એવી વાત છે. અનંતકાળની માં ક્યારે દીનતા ન આવે એવી વાત છે. એટલું ગજબનું, અજબ ગજબનું સામર્થ્ય છે આત્મામાં. એ સામર્થ્યનો આધારને અવલંબન આવે એને દીનતા હોય ને, અને એને પુરુષાર્થનો પ્રશ્ન હોય નહીં. એનું ગ્રહણ કર્યું એ રાગથી ખસીને રાગનો અભાવ કરીને ગ્રહણ કર્યો છે. તે જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે, તે જ્ઞાયકમાં અનંતતા ભરેલી છે. એટલે બે હદ સામર્થ્ય છે. પુરુષાર્થનું શક્તિ પણ બે હદ છે. પુરુષાર્થ શક્તિ પણ બે હદ છે. પછી પુરુષાર્થનો પ્રોબ્લેમ શું? પછી એ સમસ્યા કેવી રીતે રહી? કે પુરુષાર્થ કેમ ઉપડતો નથી. પુરુષાર્થ તો રોકો રોકાય નહીં એવી રીતે ઉપડે છે, લક્ષના કારણથી, ભાવભાષણના કારણથી, જે પોતાના સ્વરૂપ ઉપર ભીંસ આવે છે, ભીંસથી ભાવ આવે છે, આવો છો એમ ભીંસ આવે છે. એમાં પરિણમનનો ઉછાળો આવ્યા વિના રે નહીં. તીગ નાયકમાં અનંતતા ભરેલી છે એટલે પોતામાં અનંતતા ભરેલી છે. નાયક તેને કહેવાય કે જે એક સમયમાં બધું જાણી શકે છે. સામર્થ કેટલું છે કે એક સમયમાં લોકાલોકના બેહદ પદાર્થો, બેહદ સ્વભાવો, બેહદ પર્યાયો, બેહદ ક્ષેત્ર, ધર્મક્ષેત્રકાળ બધું જગતમાં બેહદ છે, એક સમયમાં કોળિયો કરી જાય બધાનો, એક સમયમાં કોળિયો કરી જાય એવું જેનું સામર્થ્ય. કોળિયો મને ખબર, કબલ બોલતે ને હિન્દીમાં ક્યાં બોલતે, ગ્રાસ લેતે ને ખાતે તો પૂરા ઇતના થાલી ભર કે, લેકિન એક એક કોળ એક એક કરકે લેતે ને, એક એક ગ્રાસ લેતે ને. એસે જાનના જાનને કા સામર્થ તો બહોત હૈ, એક સમયમાં પૂરા વિશ્વ કો જાનના હો તો એક કવલ હૈ, એક ગ્રાસ હૈ જ્ઞાન કા, બાકી તો બહોત સામર્થ હૈ. પૂરા ખાને કા તો બહોત બાકી રહે ગયા. બાત સમજ મે નહીં આતી હૈ ક્યા? હું ક્યા એમ દૂસરી જગ્યા ચિંતા બહોત કરતા હૈ, છોટી મોટી ચિંતા મેં ફસા હુઆ હૈ, ઓર અપને કો સ્વર લક્ષ્ય સે ઇન્વોલ્વ નહીં કરતા. જૈસે કોઈ કિસી કા મૃત્યુ દેખતા હૈ, ફલાણો મરી ગયો, બહુ નાની ઉંમરમાં મરી ગયો, પણ એ મરી ગયો મારે હું એમ છે અંદરમાં, એમ પરિભ્રમણની વાત જાણે કોપની ચાલે છે. પોતાની ચાલે તો એને વેદના આવ્યા વિના રે નહીં. કોક થોડુંક સંભળાવે છે ને ત્યાં આંસુ કેવા ડબડબ પડે છે, મને આમ કહી દીધું, મને આમ કહી દીધું, મને આમ કહી દીધું. હજી તો કીધું જ છે કે કીધું તો આંસુડા પડી જાય છે. આ તો ભોગવવું પડે છે, જોઈ ન શકાય, સાંભળી ન શકાય એવા દુઃખો ભોગવવાના વારો આવે. પોતાની જાતને એમાં સામેલ કરીને વેદના ન આવે કેમ બને? એ કોકની વાત લઈ લે છે, જે જાણે કોકની વાત થતી હોય, બીજાની વાત થતી હોય એમ માથે લેતો નથી. વિચિત્રતા તો કેવી છે, કોઈક આડકતરી રીતે ટોન્ટ મારે તો માથે લઈ લે, અને એ સીધું કે તો માથે લે. વિચિત્રતા કેટલી બધી છે એનો પાર નથી, વિચિત્રતાનો પાર નથી. બોલો સામર્થ્ય કેટલું છે કે એક સમયમાં બધું જાણી શકે છે. જ્ઞાન તો એમ કે છે કે એક સમયમાં લોકાલોકને જાણ્યા પછી કે એમાં અનંતાર લોકાલોક હોય તો હાલ આવો. કેટલા? અનંતાર. ગમે એટલા અનંતા લોકાલોક હોય, શક્તિ એથી અનંતાનંદ છે. સામર્થ્ય જ્ઞાનનું એથી પણ અનંતાનંદ છે. શાંતિ એવી ભરી છે, એવી શાંતિ ભરી છે કે એમાંથી નીકળી જ ન શકાય. ડૂબેલા જ રહીએ છે. તું હરિયંતોને સીધો સાદી અનંતકાળ એમાં છે, એનું કારણ શું? લોકાલોક જણાવવા છતાં ઉપયોગ ફરતો નથી, એક સમય માટે ફરતો નથી, એક અંશે પણ ફરતો નથી. અંદર વસ્તુ એવી છે કે એમાંથી બહાર નીકળી શકાય એવું છે જ નહીં. એવી પોતાની હૈયાતી એનો આધારને અવલંબન આવે કે એવી મારી હૈયાતી છે. એનું નામ અસ્તિત્વ ગ્રહણ છે. અસ્તિત્વ ગ્રહણ એટલે શું? મારામાં અનંત આનંદ અને અનંત શાંતિ અત્યારે હૈયાત છે. પ્રદેશે પ્રદેશે અનંત અનંત ભરેલું છે એવી હૈયાતી પકડાય છે. બારમે આ વસ્તુ આપણે શું છે? મૂડી કોઈ ખીચામાં લઈને ફરે છે? તમારી પાસે લાખ કરોડ હોય કંઈ ખીચામાં નાખીને ફરો છો? એની હૈયાતીને વેદો છો. બીજું શું છે? ભલે બેંકમાં હોય, મકાનમાં હોય, કોઈને ત્યાં વ્યાજે હોય, વેપારમાં ગોઠવાયેલો હોય, માલમાં પીડ્યા હોય, પ્રોપર્ટીમાં હોય, ગમે ત્યાં હોય, અનેક પ્રકારે સંપત્તિ વેચાયેલી પડી હોય છે. કેશમાં હોય, ઉઘરાણીમાં હોય, બધી રીતે હોય છે ને. પૂરેપૂરું કાંઈ બેંક બેલેન્સ હોય ને, રાખીને શું કરે? ગોઠવે છે માણસ, ખીચામાં લઈને થોડો ફરે છે. વેદે છે હું એની હૈયાતીને જ વેદે છે ને, બીજું હું વેદે છે. એનું છે પણ એ તો ભિન્ન ક્ષેત્રે છે. છે તો તે ભિન્ન ક્ષેત્રે છે. શું તો પણ હૈયાતીને વેદીને સુખી થતો સુખી હોવાનું પોતાને માને છે તો આ તો અભિન્ન ક્ષેત્રે છે. અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત પુરુષાર્થ. હયાતી મોજુદગી, મોજુદગી. આપકે પરિવાર તો સબ હૈદરાબાદ મેં હૈ, લેકિન હૈ ઇસકી મોજુદગી કો આપ વેદન કરતે હૈ કે નહીં કરતે હૈ અભી? હા, નહીં એસા વેદન કરતે હૈ ક્યા? હા, એક જણે કા દેહાંત કા જૂઠા સમાચાર આ જાય તો રોને લગ જાય. હા, ફિર આધા ઘંટા ઘંટા બાદ દૂસરા કોલ આવે કે નહીં નહીં નહીં, હું તો દૂસરા હી નિકલા, અપના અપના વાલા નહીં થાય. એક્સિડન્ટ હુઆ વો અપના વાલા નહીં થા. હા, શાંત હો ગયા, રોના બંધ હો ગયા, હસને લગ ગયા. હા, કુછ દેખા નહીં. જૂઠા સમાચાર આવે તો ભી હયાતી બિન હયાતી કા વેદન કેસા હોતા દેખ લો. કે માન લ્યા કે ઇસકે ઉસકી બિન હયાતી હોગી, મોજુદગી નહીં હૈ અભી, માન લ્યા, અભી યહાં રોને લગ ગયા. હયાતીને વેદવું એટલે શું? આ પ્રેક્ટિકલ સાઈડથી વિચારીએ છીએ આપણે. તો હયાતીને વેદવું એટલે શું? સંપત્તિ કો વેદન કરતા હૈ? મોજુદ હૈ હમારી સંપત્તિ, મકાન હૈ, હમારે પૈસે હૈ, લડકે હૈ, વો હૈ, વો હૈ, સબ હૈ. આત્મામાં હૈ ક્યા? આત્મામાં તો નહીં. છતાં એની હયાતીને મોજુદગીને વેદે છે, અનુભવ કરે છે. તો અહીંયા તો અંદર છે, પ્રદેશે પ્રદેશે શું છે કે આંશિક અનુભવ વિના વિશ્વાસ નથી આવતો, પ્રતીતિ નથી આવતી, વિજ્ઞાનમાં એની પ્રતીતિ આવે. પરમાર્થની સ્પષ્ટ અનુભવ છે પ્રતીતિ, સ્પષ્ટ. જેટલો આનંદ છે એટલો ભાવ ભાષણમાં આવે. પછી પુરુષાર્થ ઉછળ્યા વગર કેવી રીતે રહીએ? બાકી ભાવભાષણ વગર જ્ઞાયક શું જ્ઞાયક શું જ્ઞાયક શું કરે છે તો લુખું થવાનું છે, એમાં ક્યાંથી રસાવાનો છે? આવે ને નાયક તેને કહેવાય કે જે એક સમયમાં બધું જાણી શકે છે, એક સ્વયં એક સમયમાં સ્વયં બધે પહોંચી વળે. કેવળ જ્ઞાનની વ્યાખ્યા સમજાવે ત્યારે એ શાસ્ત્રમાં એવી રીતે સમજાવે છે આચાર્ય કે જાણે જ્ઞાને પહોંચી અંદર બેસી ગયું હોય, જ્ઞાન જ્ઞેયમાં બેસી ગયું હોય એવી રીતે. હા, એવી રીતે જાણે છે જ્ઞાન નિરવશેષ અંતર્મુખ હોય છે કેવળ જ્ઞાન. પણ સમજાવવા માટે એમ કે કેટલું સ્પષ્ટ જાણે છે પરજ્ઞેયોને કે જાણે પરમાં પેસી ગયું હોય. વળી સામેથી સમજાવે તો એમ સમજાવે કે આખું વિશ્વ જાણે જ્ઞાનમાં ખોડાઈ ગયું હોય, જ્ઞાનમાં કોતરાઈ ગયું હોય. શું જાણી લીધું નહીં, કોતરાઈ ગયું હોય અંદર, એવી રીતે જાણે છે. સામેથી એમ લે, અહીંથી લીધું તો કે અંદર પેસી ગયું હોય છે. ધ્યાનસ્થ અવસ્થામાં સ્વરૂપમાં ઉપયોગ છે પૂરેપૂરો, છતાં એટલું બધું સ્પષ્ટ જ્ઞાન છે. એવી કોઈ અચિંત્ય શક્તિ, જ્ઞાનની પણ કોઈ એવી અચિંત્ય શક્તિ છે, અને એવી એવી આત્માની શક્તિઓ, અનંત શક્તિઓ બધી અચિંત્ય છે. વિચાર કરો તો વિચારમાં પહોંચી ન વળો તમે, ચિંતવો તો એ ચિંતવનમાં પહોંચી ન વળો. એનું નામ અગાધ છે કે એનો કોઈ તાગ ન આવે, તળિયું જ મજડે નહીં. આનંદ કેટલો, તળિયું નથી એટલો. આનંદનો સાગર કેટલો કે તળિયું નહીં એટલો. એટલી શાંતિ, એટલું જ્ઞાન, ઉપયોગ થંભી જવાનું કારણ છે કે વસ્તુ એવી છે, વસ્તુ એવી અદ્ભુત થી અદ્ભુત છે કે ઉપયોગ જો એ બાજુ જાય તો એને એક વખત તો થંભી જવું જ પડે, રોકાઈ જ જવું પડે. અને રોકાઈ જાય ત્યારે અનંત ગુણોનો પ્રવાહ, અનંત ગુણોનો ધોધ, જેમ પાણીનો લોટ ઉછળતો હોય દરિયામાં એવી રીતે ઉછળી ઉછળીને પરિણામ બનાવે. અમૃતચંદ્રાચાર્ય પરિશિષ્ટની અંદર શક્તિઓના વર્ણન કરતા એમ લખે છે કે જ્ઞાન માત્ર કહેતા અનંત શક્તિઓનો ઉછાળો આવે છે પરિણામની અંદર. જ્ઞાન માત્ર શું એમ જાણીએ છે, સાવધાન થાય છે ને અંદરમાં પોતે, માત્ર કહેતા સાવધાન થાય છે સ્વરૂપમાં, અનંત શક્તિઓ એક સાથે ઉછળે છે. એક બે ચાર ને અનંત શક્તિઓનો ઉછાળો આવે છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. પણ અંધારામાં ઉભો ઉભો એના જાપ જપે જ્ઞાયક છું જ્ઞાયક છું તો એમાં કાંઈ એમાં રસ આવે નહીં, એમાં રસ નથી આવે. અજવાળામાં આવવું પડે, વસ્તુને જોવે તો ઉછાળો આવ્યા વિના રહે નહીં. એક સમયમાં સ્વયં બધે પહોંચી વળે અને પોતે પોતાના ક્ષેત્રમાં રહીને બધાને જાણે બહાર નીકળ્યા વગર, એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે? એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે, ચિંતવનમાં ન લઈ શકાય એવી શક્તિ છે. અંધારી રાત્રે ગામમાં કોઈ તળાવ હોય, પાણી શાંત હોય, શાંત એટલે મોજા વગરનું, વહેતું પાણી હોય એમાં મોજા વધારે હોય, પણ તળાવનું પાણી શાંત હોય છે, નિર્મળ હોય, ચોખ્ખું, અંધારી રાત હોય, આમ પાણીમાં જુએ, તળાવની પાળે બેસીને પાણીમાં જુએ તો આકાશના અસંખ્ય તારાઓ એમાં દેખાય. પાણીની નિર્મળતાને લઈને તારાને જોવા માટે ઊંચે ન જોવું પડે આકાશમાં, નીચે જોવે અને આખું આકાશ જાણે અંદર સમાઈ જતું એવું લાગે. ગણાય ગણાય નહીં, વીણાય વીણાય નહીં, એટલા તારાઓ ખાલી એક આભલામાં માય. આભલો એટલે અરીસો, પાણીનો અરીસો છે ને, એમાં સમાઈ જાય. અને એના માટે એને ઊંચે જોવું ન પડે આકાશમાં. શું જોયું? તો કે પાણી જોયું. એટલું પાણી જોયું તો કે ના ના, આકાશના અસંખ્ય તારાઓ પણ જોયા. એમ જ્ઞાનમાં જ્ઞાન જોયું તો કે જ્ઞાન જોયું કે નહીં, આખું વિશ્વ પણ જોયું. જેમ પાણીમાં પ્રતિબિંબ પડ્યું એમ એમાં આમાં પ્રતિબિંબ પડે છે. નિર્મળ જ્ઞાન થાય, સંપૂર્ણ નિર્મળ થાય ત્યારે પ્રતિબિંબ પડશે. ગુરુદેવ આ દાખલો આપેલો કે ઉપયોગ અંતર્મુખ હોય ને આખું વિશ્વ કેવી રીતે જણાય? કે વિશ્વ તો બહાર છે બધું, અને આમ જોવું પડે છે. અત્યારે તો કોઈને સામું જોવું હોય તો આમ આંખ માંડવી પડે, ઉપયોગ લંબાવવો પડે છે. કે છે કે ત્યાં તો અંતર્મુખ પણ નિરવશેષ આખે આખો ડૂબી ગયો હોય અંદર ઉપયોગ, અને આખું વિશ્વ જણાય કેવી રીતે જણાય? તો કે નિર્મળ જ્ઞાનમાં એનું જે પ્રતિબિંબ પડ્યું છે એને લઈને જણાય છે. ઉપયોગને બહાર ફેરવો નથી પડતો, પણ સ્પષ્ટ એટલું બધું જાણે કે જાણે ઉપયોગ ફરી વળતો ન હોય, અથવા અંદર જ્ઞેયો આવી ન ગયા હોય જ્ઞાનમાં, એની સ્પષ્ટતા બતાવવા માટે એ વાત છે. કેટલું સ્પષ્ટ જ્ઞાન છે. બાકી જ્ઞાન જ્ઞાનમાં છે અને દુનિયા જગત જગતમાં છે. કર્મનો ક્ષય કર્યો છે, ભાવ કર્મનો ક્ષય થઈ ગયો છે. દ્રવ્ય કર્મો પણ આવરણ કરે એવા કોઈ રિયા નથી. અઘાતી રિયા છે એ તો બળી સિંદ્રીવત છે, અને સિદ્ધ પરમાત્માને તો એ નથી. એને તો સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ છે. સકળ કર્મનો ક્ષય એવું જેનું સ્વરૂપ છે એવો મોક્ષ છે ત્યાં તો સિદ્ધાલયમાં. તો બસ એનો વિશ્વાસ કરવો, એનો ઓળખાણ કરવી એવી મોટી વાત છે. તો આપણા માટે એની એટલી મુખ્યતા કરવી કે બીજું બધું ગૌણ થાય? આપણા માટે શું બધું ગૌણ કરવું તે જોઈએ કે આપણા કેટલું ગૌણ કરીએ છીએ. સવારથી હાંજ સુધીમાં એ વિચારો કેટલું ગૌણ કરીએ છીએ. કુટુંબને મુખ્ય કરીએ છીએ, શરીરને મુખ્ય કરીએ છીએ, કોને મુખ્ય કરીએ છીએ, સંયોગોને મુખ્ય કરીએ છીએ, અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓને શેને મુખ્ય કરીએ? અંદરમાં આવી મહાન વસ્તુ હોવા છતાં એને ગૌણ કરીએ છીએ. બીજું બધું મુખ્ય થાય છે, પછી આવરણ ન આવે તો થાય શું? આવરણ જ આવે. અહીં તો ઓળખાવે છે, આમ કહીને ઓળખાવે છે કે એક સમયમાં સ્વયં બધે પહોંચી વળે અને પોતે પોતાના ક્ષેત્રમાં રહીને બધાને જાણે એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે? એવી જ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે? તે જ્ઞાનની સાથે આનંદ ગુણ પણ છે. પછી શું જોઈએ? તે જ્ઞાનની સાથે એવો જ કોઈ અચિંત્ય, આનંદ પણ કોઈ અચિંત્ય છે, સુખ પણ કોઈ અચિંત્ય છે, શાંતિ છે પણ એ કોઈ અચિંત્ય છે. પણ પ્રગટ જ્ઞાનના એક અંશમાં એ બધાનો સેમ્પલ ને નમૂનો છે, ત્યાંથી આખો પકડાય છે. નાયક આનંદ સાગરથી ભરેલો છે. બહારમાં જે આનંદ માનેલો છે તે યથાર્થ આનંદ નથી, એ તો આનંદ નથી, તો ક્લેશ છે. બહારમાં માનેલો આનંદ તો ક્લેશ છે. આનંદનો સાગર પોતે છે. આવો કોઈ અનુપમ નાયક છે તેની પોતાને પ્રતીતિ આવવી જોઈએ, તો નાયક રસબસતો લાગે. હૈયાતીનો વિશ્વાસ હૈયાતી પકડાય અને વિશ્વાસ આવે તો જ એનો રસ આવે, નહીતર વાતોનો કે વિકલ્પનો રસ આવે એવું આમાં નથી. એ તો લુખું થઈ જશે, થોડી વાર વાતો કે વિકલ્પ ચાલશે, પછી લુખું થઈ જશે. પ્રતીતિ આપવી જોઈએ, એટલે પ્રતીતિ શબ્દ વાપર્યો છે 751માં. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે, બસ ત્યાંથી રસ ઉપડે છે. એ જે આત્મરસને આત્મરુચિ ઉપડી એ અનંત પ્રગટ કરશે, અનંત સ્વભાવને પ્રગટ.
પાંસઠમો પ્રશ્ન ચાલે છે. યોગ નાયકની યથાર્થ પ્રતીતિ ન આવે તો માત્ર લુખું જ્ઞાન ત્યાંથી શરૂ કરવાનું છે. શું પ્રશ્ન છે? અમુક શું જીવ ભાવભાષણ વિના વિકલ્પ કરે, આત્માનો વિચાર કરી વિકલ્પ કરે, વિચારમાં વિકલ્પમાં રસ આત્મરસ
આનંદ કર
જય જય.